એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો જાણીતો લાગે છે, પણ એની પાછળનું વિજ્ઞાન અને ઊંડાણ એના વિશે ઘણીવાર મતલબ ગેરસમજ હોય છે.
હા, બરાબર. આપણે વાત કરીશું પ્લેસીબો અસર વિશે. કેથરીન ટી હોલનું પુસ્તક છે પ્લેસીબોઝ. એના આધારે મોટાભાગના લોકો શું સમજે, પ્લેસીબો એટલે બસ ખાંડની ગોળી.
હા, કાં તો પછી મનનો વહેમ છે એવું.
બરાબર, પણ આ પુસ્તક એવું નથી માનતું.
ઓકે.
એ કહે છે કે પ્લેસીબો અસર ફક્ત મનની વાત નથી, એ એક વાસ્તવિક જૈવિક પ્રક્રિયા છે.
એટલે એ સમજવું બહુ રસપ્રદ રહેશે કે આજના સમયમાં આધુનિક દવા અને આપણા સ્વાસ્થ્ય માટે આ કેવી રીતે મહત્વનું છે.
ચોક્કસ, ચાલો ત્યારે શરૂ કરીએ.
તો પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ કે કેથરીન ટી હોલ છે કોણ અને આ વિષય પર એમનો જે દૃષ્ટિકોણ છે એ કેમ આટલો ખાસ છે.
હા, કેથરીન ટી હોલની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ખરેખર પ્રભાવશાળી છે. એ મોલેક્યુલર બાયોલોજિસ્ટ છે, જેનેટિસિસ્ટ છે અને સંશોધક વૈજ્ઞાનિક પણ. એમની પાસે પીએચડી છે અને પબ્લિક હેલ્થમાં માસ્ટર્સ એટલે કે એમપીએચ પણ છે.
ઓકે.
અને તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, બ્રિગહમ એન્ડ વિમેન્સ હોસ્પિટલ જેવી મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ત્યાં પ્લેસીબો સ્ટડીઝ પ્રોગ્રામમાં કામ કરે છે.
એટલે એમની પાસે બાયોલોજી, જેનેટિક્સ અને પબ્લિક હેલ્થ આ ત્રણેયનું જ્ઞાન છે. આ કોમ્બિનેશન એમના કામને કઈ રીતે અલગ પાડે છે?
એમનું સૌથી મોટું અને કહી શકાય કે અનોખું યોગદાન છે પ્લેસીબો અસર પાછળના જેનેટિક્સ પરનું સંશોધન, એટલે કે આનુવંશિકતા.
અચ્છા.
સામાન્ય રીતે આ વિષયને લોકો મનોવિજ્ઞાન સાથે જ જોડે છે, ખરું ને?
હા, બરાબર.
પણ ડોક્ટર હોલ અને એમની ટીમે COMT કેટોકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ નામના એક જનીનમાં રહેલી ભિન્નતા ઓળખી કાઢી છે.
COMT જનીન, અને આ ભિન્નતાનું શું મહત્વ છે?
આ ભિન્નતાથી એ આગાહી કરવામાં મદદ મળે છે કે કઈ વ્યક્તિ પ્લેસીબો પ્રત્યે વધુ સારો પ્રતિભાવ આપી શકે છે, મતલબ કોના પર પ્લેસીબોની અસર વધુ થશે.
ઓહ.
એટલે આ શું બતાવે છે કે આપણો પ્લેસીબો પ્રતિભાવ ફક્ત આપણી માન્યતા પર જ આધારિત નથી, પણ આપણી જૈવિક રચના, આપણા જનીનો પર પણ આધાર રાખે છે.
એટલે મન શરીર જોડાણને આનુવંશિક સ્તરે સમજવાનો પ્રયાસ છે.
બરાબર.
તો હવે પુસ્તક પર આવીએ. એનું મુખ્ય વિચાર શું છે? પ્લેસીબોઝ શું કહેવા માંગે છે?
જુઓ, પુસ્તકનો કેન્દ્રીય તર્ક એ છે કે પ્લેસીબો અસર કોઈ છેતરપિંડી નથી, કોઈ ભ્રમણા નથી કે ખાલી મનમાં ચાલે છે એવું નથી. તે એકદમ વાસ્તવિક છે, માપી શકાય તેવી છે અને શક્તિશાળી ન્યુરોબાયોલોજિકલ ઘટના છે. મતલબ કે આપણા મગજ અને શરીરની જૈવિક પ્રક્રિયાઓ સાથે સીધી જોડાયેલી છે.
એટલે જે શુગર પિલવાળી વાત છે એને લેખક વૈજ્ઞાનિક પુરાવા સાથે નકારી કાઢે છે.
એકદમ. પુસ્તક સમજાવે છે કે આપણું મગજ, આપણા જનીનો, આપણું સામાજિક વાતાવરણ, આ બધું આપણા શારીરિક સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે.
અને પુસ્તક કયા મુખ્ય પ્રશ્નો ઉઠાવે છે?
અમુક મૂળભૂત પ્રશ્નો છે, જેમ કે પ્લેસીબો અસર ખરેખર છે શું, શરીરમાં શારીરિક રીતે કામ કેવી રીતે કરે છે,
અને સૌથી અગત્યનો સવાલ,
હા સૌથી અગત્યનો એ, કે શું આપણે આ જે શરીરની આંતરિક ઉપચાર શક્તિ છે એનો ઉપયોગ નૈતિક રીતે કરી શકીએ, મતલબ દર્દીઓને છેતર્યા વગર.
બરાબર.
શું ક્લિનિકલ સારવાર સુધારવા માટે આ શક્ય છે? હોલનું સૂચન છે કે હા, જો આપણે એની પાછળના જૈવિક માર્ગો, આનુવંશિક વલણો અને મનોવૈજ્ઞાનિક પરિબળોને બરાબર સમજીએ તો આપણે જાણી જોઈને ઇરાદાપૂર્વક આ અસરનો સારો ઉપયોગ કરી શકીએ.
આ પુસ્તક કોના માટે છે? શું આ ફક્ત ડોક્ટરો કે વૈજ્ઞાનિકો માટે જ છે?
ના, એવું બિલકુલ નથી. આ MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે. આ સિરીઝનો હેતુ જ એ છે કે જટિલ વિષયોને સામાન્ય વાચકો સુધી પહોંચાડવા.
અચ્છા, એટલે સરળ ભાષામાં.
હા, એટલે સામાન્ય જિજ્ઞાસુ વ્યક્તિથી લઈને તબીબી પ્રોફેશનલ્સ સુધી બધા માટે છે. એમાં પ્લેસીબોનો ઇતિહાસ છે, એના અલગ અલગ સ્વરૂપો, ગોળી, ઇન્જેક્શન, નકલી સર્જરી, એની પાછળનું વિજ્ઞાન છે.
ન્યુરોબાયોલોજી, જીનેટિક્સ,
બરાબર,
અને એની નકારાત્મક બાજુ જેને નોસીબો અસર કહેવાય છે એની પણ વાત છે, અને છેલ્લે ક્લિનિકલ પ્રેક્ટિસમાં એનો નૈતિક ઉપયોગ કેવી રીતે થઈ શકે એની પણ ચર્ચા છે.
એટલે પુસ્તકનો ધ્યેય પ્લેસીબો વિશેની ગેરસમજૂતો દૂર કરીને એને એક વૈજ્ઞાનિક સાધન તરીકે સ્થાપિત કરવાનો છે.
હા, એકદમ.
ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર વાત કરીએ. શરૂઆત કરીએ પ્લેસીબોના ઇતિહાસ અને એની વ્યાખ્યાથી.
ચોક્કસ. પ્લેસીબો શબ્દ પોતે લેટિન છે. એનો અર્થ થાય છે હું ખુશ કરીશ.
ઓ, રસપ્રદ.
હા, અને એનો આધુનિક તબીબી ઉપયોગ શરૂ થયો, ખાસ કરીને 20મી સદીના મધ્યમાં. એક મોટું નામ છે હેનરી બીચર. એમનો 1955નું સંશોધન બહુ પ્રભાવશાળી હતું.
એમણે શું શોધ્યું હતું?
બીચરે દર્શાવ્યું કે ઘણી બધી દવાઓની જે અસર થતી હતી એનો એક નોંધપાત્ર હિસ્સો, લગભગ 35% જેટલો, ખરેખર તો પ્લેસીબો અસરને કારણે હતો.
35%? એટલો ઘણો મોટો આંકડો કહેવાય.
હા, ખરેખર. અને આનાથી શું થયું?
શું બદલાવ આવ્યો? આનાથી રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ્સ એટલે કે RCTsમાં પ્લેસીબોનો ઉપયોગ એકદમ સ્ટેન્ડર્ડ બની ગયો.
હા, નવી દવા ખરેખર કામ કરે છે કે નહીં એ જાણવા માટે પ્લેસીબો સાથે સરખામણી કરવી પડે.
બરાબર. પણ આના કારણે લાંબા સમય સુધી શું થયું, પ્લેસીબોને એક અડચણ તરીકે જોવામાં આવ્યું. એમ કે આ તો એક એવી વસ્તુ છે જેને આપણે કંટ્રોલ કરવાની છે, સમજવાની નથી.
પણ હવે સમજ બદલાઈ રહી છે.
હા, હવેની આધુનિક વ્યાખ્યા શું કહે છે? પ્લેસીબો અસર એટલે કોઈ જૈવિક રીતે સક્રિય સારવાર વગર પણ દર્દીના સ્વાસ્થ્યમાં માપી શકાય એવો સુધારો થવો. અને આ સુધારો કોની સાથે જોડાયેલો છે? એમની અપેક્ષાઓ, એમની માન્યતાઓ અને સારવારના સમગ્ર સંદર્ભ સાથે.
પુસ્તક એવું પણ કહે છે કે પ્લેસીબો માત્ર ગોળી નથી, તો એના બીજા કયા સ્વરૂપો છે?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. પ્લેસીબો અસર ખાલી પદાર્થની વાત નથી, એક આખો અનુભવ છે.
અનુભવ એટલે?
એટલે સારવારની જે વિધિ હોય, જે પ્રતીકો વપરાય, ડૉક્ટરનો વ્યવહાર કેવો છે, ક્લિનિકનું વાતાવરણ કેવું છે, આ બધું જ પ્લેસીબો અસરમાં ભાગ ભજવે છે.
આના કોઈ રસપ્રદ ઉદાહરણો છે પુસ્તકમાં?
હા, અને એ સાંભળીને નવાઈ લાગશે. અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે
શું,
એક પ્લેસીબો ગોળી કરતાં 2 પ્લેસીબો ગોળીઓ વધુ અસરકારક લાગે.
અચ્છા.
પછી પ્લેસીબો ઇન્જેક્શન ગોળી કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. મોંઘી દેખાતી કે બ્રાન્ડેડ પ્લેસીબો ગોળી સસ્તી કે જેનેરિક દેખાતી ગોળી કરતાં વધુ અસર કરે છે.
આ તો માર્કેટિંગ જેવું થયું.
હા, કહી શકાય. અને ગોળીનો રંગ પણ ફરક પાડે છે. જેમ કે વાદળી રંગની ગોળી શાંત અસર આપે એવું મનાય, અને લાલ રંગની ગોળી ઉત્તેજના આપે એવું.
અને પેલી શેમ સર્જરીની વાત, નકલી સર્જરી, એ કેવી રીતે કામ કરે?
હા, એ તો કદાચ સૌથી વધુ ચોંકાવનારું ઉદાહરણ છે. શેમ સર્જરીમાં શું થાય? દર્દીને સર્જરીની આખી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે. એનેસ્થેશિયા અપાય, ચામડી પર કાપો મુકાય, પણ અંદર કોઈ વાસ્તવિક સર્જિકલ કામ કરવામાં ન આવે.
બાપરે.
અને નવાઈની વાત એ છે કે ઘૂંટણના ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે પછી પાર્કિન્સન જેવી બીમારીઓમાં કેટલાક અભ્યાસોમાં આ નકલી સર્જરી એટલી જ અસરકારક સાબિત થઈ છે જેટલી વાસ્તવિક સર્જરી.
ખરેખર આ તો અકલ્પનીય લાગે છે.
હા, આ બતાવે છે કે સારવારનો સંદર્ભ અને દર્દીની અપેક્ષા કેટલી બધી શક્તિશાળી હોઈ શકે છે.
આ બધું સાંભળીને સવાલ થાય કે આની પાછળનું વિજ્ઞાન શું છે? મતલબ આપણું મગજ આ બધું કરે કેવી રીતે?
પુસ્તક સમજાવે છે કે આપણું મગજ છે ને, એ એક પૂર્વાનુમાન કરનાર મશીન જેવું છે. પ્રિડિક્શન મશીન. એ સતત આસપાસના સંકેતોના આધારે ભવિષ્યનું અનુમાન કરતું રહે છે. જ્યારે આપણે કોઈ સારવાર લઈએ અને આપણને અપેક્ષા હોય કે આનાથી સારું થઈ જશે, ત્યારે આ અપેક્ષા મગજમાં અમુક ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓને ચાલુ કરી દેશે.
કઈ રાસાયણિક પ્રણાલીઓ આમાં મુખ્ય ભાગ ભજવે છે?
2 મુખ્ય સિસ્ટમ્સ પર ભાર મુકાયો છે.
કઈ કઈ?
એક છે એન્ડોજીનસ ઓપિયોઇડ સિસ્ટમ. જ્યારે કોઈ વ્યક્તિને દુખાવો હોય અને એ પ્લેસીબો લે પણ રાહતની અપેક્ષા રાખે, ત્યારે એનું મગજ કુદરતી રીતે મોર્ફિન જેવા પદાર્થો છોડે છે. આ પદાર્થોને એન્ડોજીનસ ઓપિયોઇડ્સ કહેવાય.
એટલે શરીરના પોતાના પેનકિલર્સ.
બરાબર. અને આ દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આની સાબિતી પણ છે.
શું સાબિતી?
જો આવી વ્યક્તિને નાલોક્સન નામની દવા આપવામાં આવે જે ઓપિયોઇડ્સની અસરને બ્લોક કરે છે, તો પ્લેસીબોથી મળેલી રાહત જતી રહે છે.
ઓકે. એટલે આ સાબિત કરે છે કે અસર ખરેખર જૈવિક હતી, ખાલી મનમાં નહોતી.
એકદમ. બીજી સિસ્ટમ છે ડોપામાઇન પાથવે. ડોપામાઇન છે એના માટે જાણીતું છે,
પુરસ્કાર, પ્રેરણા અને હલનચલન માટે.
હા, પાર્કિન્સન રોગના દર્દીઓમાં ડોપામાઇનની ઉણપ હોય છે. અભ્યાસોમાં જોવા મળ્યું છે કે જ્યારે આવા દર્દીઓ પ્લેસીબો લે છે ત્યારે એમના મગજમાં ડોપામાઇનનો સ્ત્રાવ વધી શકે છે.
અને એનાથી એમના લક્ષણોમાં સુધારો જોવા મળે છે.
હા, એમના હલનચલનમાં, મોટર કંટ્રોલમાં સુધારો જોવા મળે છે.
શું આ બધા ફેરફારો મગજમાં જોઈ શકાય છે, મતલબ ટેકનોલોજીથી?
હા, બિલકુલ. આધુનિક બ્રેઇન ઇમેજિંગ ટેકનિક્સ છે, જેવી કે FMRI અને PET સ્કેન.
હા, સાંભળ્યું છે.
એના દ્વારા વૈજ્ઞાનિકો જોઈ શક્યા છે કે પ્લેસિબો લેવાથી મગજના જે વિસ્તારો પીડા, પુરસ્કાર અને ભાવનાત્મક નિયમન સાથે જોડાયેલા છે, ત્યાં વાસ્તવિક, માપી શકાય તેવા ફેરફારો થાય છે.
હવે આપણે પાછા પેલા આનુવંશિકતાવાળા મુદ્દા પર આવીએ, જે ડોક્ટર હોલના સંશોધનનો મુખ્ય ભાગ છે. પ્લેસિબો મિક્સ એટલે શું, અને પેલું COMT જનીન, એનો શું રોલ છે?
પ્લેસિબોમિક્સ આ એક નવું ક્ષેત્ર છે, જે આનુવંશિકતા, જેનોમિક્સ અને બીજા ઓમિક્સ વિજ્ઞાનોનો ઉપયોગ કરીને પ્લેસિબો પ્રતિભાવને સમજવાનો પ્રયાસ કરે છે. ડોક્ટર હોલનું સંશોધન મુખ્યત્વે COMT જનીન પર છે. આ જનીન એક એન્ઝાઇમ બનાવે છે. આ એન્ઝાઇમનું કામ શું? મગજમાં ડોપામાઇન જેવા ન્યુરો ટ્રાન્સમિટર્સને તોડવાનું.
ઓકે.
અને આ જનીનના જુદા જુદા સંસ્કરણો પ્લેસિબો પ્રતિભાવને કેવી રીતે અસર કરે છે? હા, આ જનીનના જુદા જુદા સંસ્કરણો, જેને એલીલ્સ કહેવાય, તે હોય છે. કેટલાક લોકોમાં મેટ જીનોટાઈપ હોય. આ ધીમું કામ કરતું એન્ઝાઇમ બનાવે, એટલે એમના મગજમાં ડોપામાઇનનું સ્તર ઊંચું રહે.
અચ્છા.
બીજા કેટલાકમાં વેલવેલ જીનોટાઈપ હોય. આ ઝડપી કામ કરતું એન્ઝાઇમ બનાવે, એટલે ડોપામાઇનનું સ્તર નીચું રહે.
અને આનો પ્લેસિબો સાથે શું સંબંધ?
સંશોધનો એવું સૂચવે છે કે જે લોકોમાં આ ઉચ્ચ ડોપામાઇનવાળું મેટ સંસ્કરણ હોય છે, તેઓ અમુક સ્થિતિઓમાં, જેમ કે પીડા, પ્લેસિબો પ્રત્યે વધુ સારો પ્રતિભાવ આપી શકે છે.
એટલે આ સમજાવે છે કે કેમ અમુક લોકો પ્લેસિબો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને અમુક ઓછા. આ તો માત્ર માનસિક નથી, જૈવિક આધાર પણ છે.
બરાબર. આ તો પર્સનલાઇઝ્ડ મેડિસિન એટલે કે વ્યક્તિગત દવા માટે બહુ મોટી વાત કહેવાય.
હા, ખરેખર.
ભવિષ્યમાં કદાચ આપણે ફક્ત દવા જ નહીં, પણ સારવારનો આખો સંદર્ભ, ડોક્ટરની વાતચીત, સારવારની રીત, એ બધું પણ વ્યક્તિની આણુવંશિકતા પ્રમાણે નક્કી કરી શકીશું.
પ્લેસિબોની આ બધી હકારાત્મક વાતો થઈ, પણ શું એની કોઈ નકારાત્મક બાજુ પણ છે?
હા, ચોક્કસ છે. અને એને કહેવાય છે નોસેબો અસર.
નોસેબો?
હા, લેટિનમાં નોસેબોનો અર્થ થાય હું નુકસાન પહોંચાડીશ.
ઓ, પ્લેસિબોનું ઉલટું.
બરાબર. જેમ પોઝિટિવ અપેક્ષાઓ સાજા થવામાં મદદ કરે, એમ નેગેટિવ અપેક્ષાઓ વાસ્તવિક શારીરિક નુકસાન કે લક્ષણો પેદા કરી શકે છે.
આ કેવી રીતે જોવા મળે છે? દાખલા તરીકે
ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ બહુ સ્પષ્ટ દેખાય છે. જે ગ્રુપને પ્લેસિબો એટલે કે નિષ્ક્રિય દવા અપાય છે, એમાં પણ ઘણા લોકો આડઅસરો અનુભવે છે.
કેમ?
કારણ કે એમને કહેવામાં આવ્યું હોય છે કે આ દવાથી આવી આડઅસરો થઈ શકે છે, એટલે એમની નકારાત્મક અપેક્ષા જ લક્ષણો ઊભા કરે છે.
બીજું કોઈ ઉદાહરણ?
હા, જેમ કે કોઈ વ્યક્તિને ભારપૂર્વક કહેવામાં આવે કે કોઈ નિર્દોષ વસ્તુ, જેમ કે કોઈ પાંદડું, ઝેરી છે, તો એના સંપર્કમાં આવવાથી પણ કદાચ એને ફૂલ્યો થઈ જાય.
અરે વાહ, આની પાછળ શું કામ કરે છે?
આની પાછળ ચિંતા, સ્ટ્રેસ હોર્મોન્સ જેમ કે કોર્ટિસોલ અને અમુક રસાયણો જે પીડાના સંકેતોને વધારી શકે છે, એ બધું જવાબદાર હોઈ શકે છે.
એટલે ક્લિનિકલ સેટિંગમાં ડોક્ટરો અને હેલ્થકેર વર્કર્સે બહુ સાવચેત રહેવું પડે.
હા, એમની જવાબદારી બને છે કે તેઓ માહિતી કેવી રીતે રજૂ કરે છે, જેથી દર્દીઓમાં બિનજરૂરી નકારાત્મક અપેક્ષાઓ એટલે કે નોસેબોની અસર ટાળી શકાય.
આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. ક્લિનિકલ પ્રેક્ટિસમાં, મતલબ રોજબરોજના ઉપયોગમાં, પ્લેસિબોનો ઉપયોગ નૈતિક રીતે કેવી રીતે થઈ શકે? કારણ કે પરંપરાગત રીતે તો એમાં છેતરપિંડી જેવું લાગતું હતું.
હા, આ એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો રહ્યો છે, પણ પુસ્તક એક બહુ જ રસપ્રદ અને મને લાગે છે કે આશાસ્પદ રસ્તો બતાવે છે. એ છે ઓપન લેબલ પ્લેસિબો, એટલે કે OLP.
ઓપન લેબલ પ્લેસિબો એ શું છે? એ કેવી રીતે કામ કરે?
આમાં છે ને, દર્દીઓને સ્પષ્ટપણે કહેવામાં આવે છે.
શું કહેવામાં આવે છે?
કે તમને જે ગોળી આપવામાં આવી રહી છે એ પ્લેસિબો છે, એમાં કોઈ એક્ટિવ દવા નથી.
શું વાત કરો છો? પછી તો કોઈ અસર ન થાય ને?
પણ એમને સાથે સાથે એ પણ સમજાવવામાં આવે છે કે પ્લેસિબો અસર પોતે જ એક શક્તિશાળી સ્વ ઉપચાર પ્રક્રિયા છે, અને સારવારની જે વિધિ છે, જે રિચ્યુઅલ છે, એ પણ મહત્વનું છે.
ઓકે, અને આના પરિણામો કેવા મળ્યા?
નવાઈ લાગે એવી વાત છે. IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ક્રોનિક બીમારીઓ માટે અભ્યાસો થયા, એમાં જે દર્દીઓએ ઓપન લેબલ પ્લેસીબો લીધા એમનામાં કોઈ સારવાર ન લેનારા ગ્રુપ કરતાં નોંધપાત્ર રીતે વધુ સુધારો જોવા મળ્યો.
ખરેખર સત્ય કયા પછી પણ અસર થઈ?
હા,
આ તો બહુ જ મહત્વનું છે. આનો અર્થ એ થયો કે પ્લેસીબોની શક્તિ કદાચ છેતરપિંડીમાં નથી,
બરાબર,
પણ સારવારની વિધિમાં, ડોક્ટર અને દર્દી વચ્ચેના વિશ્વાસપૂર્ણ સંબંધમાં અને શરીરની પોતાની સાજા થવાની ક્ષમતાને જાગૃત કરવામાં રહેલી છે.
એકદમ સાચી વાત. આ બતાવે છે કે પ્રામાણિકતા સાથે પણ પ્લેસીબો અસરનો લાભ લઈ શકાય છે. પુસ્તક આ જ વાત પર ભાર મૂકે છે કે આપણે સારવારના આખા સંદર્ભને ડોક્ટરની સહાનુભૂતિ, સ્પષ્ટ વાતચીત, પોઝિટિવ અભિગમ આ બધાને સારવારના સક્રિય ભાગ તરીકે ગણવા જોઈએ.
તો આ એક આખી ચર્ચા પરથી આપણે કયા મુખ્ય મુદ્દાઓ કે સંદેશા ઉતારવી શકીએ જે શ્રોતાઓ માટે યાદ રાખવા જેવા હોય?
મને લાગે છે કે પાંચ મુખ્ય મુદ્દાઓ છે જે ખરેખર મહત્વના છે.
કયા પાંચ?
પહેલું, મન શરીર જોડાણ એ કોઈ કલ્પના નથી પણ જૈવિક વાસ્તવિકતા છે. આપણા વિચારો, આપણી માન્યતાઓ ખરેખર મગજમાં કેમિકલ્સ છોડે છે, ઓપિયોઇડ્સ, ડોપામાઇન, અને એનાથી શરીરમાં ફેરફાર થાય છે. આ જાણવું બહુ જરૂરી છે.
બીજું,
વિધિ અને સંદર્ભમાં પણ શક્તિ રહેલી છે. સારવારનો આખો અનુભવ, ડોક્ટર કેવા છે, વાતાવરણ કેવું છે, સારવાર લેવાની ક્રિયા, આ બધું જ પોતે જ ઉપચારનો એક ભાગ છે. આને આપણે અવગણી ન શકીએ.
બરાબર.
ત્રીજું, પ્રામાણિકતા દ્વારા પણ પ્લેસીબો શક્ય છે. ઓપન લેબલ પ્લેસીબો એનો પુરાવો છે. છેતરપિંડી વગર વિશ્વાસ અને સંવાદથી પણ શરીરની સાજા થવાની શક્તિને જાગૃત કરી શકાય છે. આ ડોક્ટર દર્દી સંબંધ માટે નવો રસ્તો ખોલે છે.
ચોથું,
પ્લેસીબો પ્રતિભાવ વ્યક્તિગત હોય છે. આપણા જનીનો, જેમ કે COMT, પણ અસર કરે છે કે આપણે પ્લેસીબો પ્રત્યે કેવો પ્રતિભાવ આપીશું. આ ભવિષ્યમાં વધુ પર્સનલાઇઝ્ડ સારવાર તરફ ઇશારો કરે છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો.
પાંચમો, અપેક્ષા બેધારી તલવાર જેવી છે. પોઝિટિવ અપેક્ષા એટલે કે પ્લેસીબો સાજા થવામાં મદદ કરે છે, પણ નેગેટિવ અપેક્ષા એટલે કે નોસેબો નુકસાન પણ કરી શકે છે. એટલે આપણે પોતે અને આરોગ્ય સેવા આપનારા બધાએ આ બાબતે સજાગ રહેવું જોઈએ.
આ પુસ્તકમાં અમુક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય.
હા, જેમ કે એક મુખ્ય વિચાર છે, પ્લેસીબો અસર કાલ્પનિક નથી, તે એક વાસ્તવિક ન્યુરોબાયોલોજિકલ ઘટના છે જે શરીરમાં માપી શકાય તેવા ફેરફારો લાવે છે. આ વાક્ય જ પ્લેસીબોને વિજ્ઞાનનો દરજ્જો આપે છે.
અને બીજો એક વિચાર જે ખાસ કરીને ડોક્ટરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે મહત્વનો છે, દરેક સારવારમાં દવા અને પ્લેસીબો અસર બંને હોય છે. સારી સારવારનું લક્ષ્ય પ્લેસીબોને દૂર કરવાનું નથી, પણ તેને સમજીને તેનો હકારાત્મક ઉપયોગ કરવાનું છે.
બરાબર. આ સારવારના આખા અનુભવના મહત્વ પર ભાર મૂકે છે. અને પેલો ઓપન લેબલ પ્લેસીબોવાળો વિચાર, શક્તિ છેતરપિંડીમાં નથી પણ સારવારની વિધિ અને વિશ્વાસપૂર્ણ સંબંધમાં છે. આપણે પ્રામાણિક રહીને પણ હીલિંગ સિસ્ટમને સક્રિય કરી શકીએ છીએ.
હા, આ નૈતિકતા અને અસરકારકતા બંનેને સાંકળે છે. તો આ બધી જે વાતો આપણે કરી એનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ થઈ શકે? સામાન્ય લોકો માટે, દર્દીઓ માટે અને આરોગ્ય કર્મચારીઓ માટે આમાંથી શું શીખવા જરૂર છે?
સામાન્ય લોકો માટે મને લાગે છે કે આ જ્ઞાન તેમને પોતાની સારવારમાં વધુ સક્રિય બનવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. પોતાની માનસિકતા કેવી છે, અપેક્ષાઓ શું છે, ડોક્ટર સાથેનો સંબંધ કેવો છે, આ બધી બાબતો પર ધ્યાન આપવું.
અને પેલી નોસેબો અસરથી બચવા માટે,
હા, એના વિશે જાગૃત રહેવું. કોઈ દવાની આડઅસરો વિશેની માહિતી મળે તો એને વધુ પડતી નકારાત્મક રીતે ન લેવી, સંતુલિત દૃષ્ટિકોણ રાખવો.
અને ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ માટે શું?
એમના માટે આ સમજ એમના સંવાદને, એમના અભિગમને સુધારી શકે છે. સહાનુભૂતિ, સ્પષ્ટતા, પોઝિટિવ ભાષણનો ઉપયોગ, આ બધું ખરેખર દર્દીના સારા પરિણામ માટે ફરક પાડી શકે છે.
અને કદાચ ઓપન લેબલ પ્લેસીબોનો ઉપયોગ અમુક કિસ્સાઓમાં વિચારી શકાય.
હા, ચોક્કસ. ખાસ કરીને ક્રોનિક સ્થિતિઓ જેવી કે લાંબા ગાળાનો દુખાવો, IBS, જેમાં માનસિક પાસું બહુ મહત્વનું હોય, ત્યાં નૈતિક રીતે તેનો ઉપયોગ કરવાની શક્યતાઓ વિચારી શકાય.
સંશોધકો માટે પણ આમાં નવી દિશાઓ છે.
હા, પ્લેસીબો પ્રતિભાવનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો, જીનેટિક માર્કર્સનો ઉપયોગ કરવો, અને સારવારના સંદર્ભને પણ વ્યક્તિગત કેવી રીતે બનાવી શકાય એ બધું.
આખી ચર્ચા ખરેખર બહુ રસપ્રદ અને આંખ ઉઘાડનારી રહી. અંતમાં હું પૂછવા માંગીશ, તમારા માટે આ પુસ્તકમાંથી શીખવા મળેલી સૌથી આમ આશ્ચર્યજનક અથવા મહત્વની વાત કઈ હતી?
મારા માટે તો સૌથી વધુ પ્રભાવશાળી બાબત પેલું આનુવંશિક જોડાણ હતું. COMT જનીન અને પ્લેસિબો પ્રતિભાવ વચ્ચેનો સંબંધ એ મન શરીરના જોડાણને માત્ર મનોવૈજ્ઞાનિક સ્તરથી આગળ લઈ જાય છે, એને જૈવિક અને વારસાગત સ્તરે સ્થાપિત કરે છે. એ બતાવે છે કે આપણી આંતરિક પ્રતિક્રિયાઓ કેટલી બધી જટિલ અને વ્યક્તિગત હોઈ શકે છે.
અને મને પેલો ઓપન લેબલ પ્લેસિબોનો વિચાર બહુ જ શક્તિશાળી લાગ્યો.
હા, એ પણ ખરું.
એ ખ્યાલ કે લોકોને સત્ય કહીને પ્રામાણિકતાથી સારવારની વિધિ અને વિશ્વાસ દ્વારા શરીરની પોતાની હીલિંગ સિસ્ટમને જાગૃત કરી શકાય છે, આ ભવિષ્યમાં આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે. એ છેતરપિંડીના નૈતિક દ્વિધામાંથી બહાર નીકળવાનો એક રસ્તો બતાવે છે.
ટૂંકમાં કહીએ તો આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે સાજા થવાની પ્રક્રિયા ફક્ત બહારથી અપાતી દવા કે સારવાર પર જ આધારિત નથી,
પણ આપણી માન્યતાઓ, આપણી અપેક્ષાઓ, સારવારનો સંદર્ભ અને આપણી પોતાની જૈવિક પ્રણાલીઓનું એક જટિલ પરિણામ છે.
બરાબર. મનની શરીર પર અસર એ કોઈ જાદુ નથી, પણ એક વિકસતું વિજ્ઞાન છે.
એટલે મુખ્ય શીખ સ્પષ્ટ છે, પ્લેસિબો વાસ્તવિક છે, સારવારનો સંદર્ભ પણ એટલો જ મહત્વનો છે, અને પ્રામાણિકતાથી પણ સાજા થવામાં મદદ મળી શકે છે. આ પુસ્તક ખરેખર વિચારવા પ્રેરે એવું છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.